પ્રબોધકનું પુસ્તક તેનો ચોથો અધ્યાય અને ચોથી કલમથી તે તેરમી કલમ સુધીના વચનો આજના દિવસને માટે પ્રભુએ આ મંડળીને માટે આપણને આપેલા છે. તો આજનો જે વિષય છે તે આ પ્રમાણે કહી શકાય, ડબલ લાઈફ કે બેવડું ધોરણ અથવા ઢોંગ કે આડંબર ભર્યું જીવન. હવે પ્રશ્ન એ થાય છે કે શું ખ્રિસ્તી લોકો ઢોંગ કરી શકે? જો તમે રૂમિયાનો પત્ર વાંચ્યો હોય તો એમાં એવું લખ્યું છે કે તમારો પ્રેમ ઢોંગ વગરનો હોય. એટલે પવિત્ર આત્માએ જ્યારે આ વચનો લખાવ્યા છે ત્યારે હું માનું છું કે એ વાત સાચી હશે અને છે, એટલા માટે આવું લખવામાં આવ્યું છે. ખ્રિસ્તી લોકો છેતરપિંડી કરી શકે? તો મારો એનો જવાબ એમ છે કે અન્ય ધર્મના લોકો એકબીજાને છેતરે છે, જ્યારે ખ્રિસ્તી લોકો પોતાને છેતરે છે. અને આ મારા વિચારો નથી, પણ યાકૂબના પત્રમાં આ પ્રમાણે લખ્યું છે, જે આ પ્રમાણે છે, પહેલો અધ્યાય અને 22મી કલમ. આપણે કેવી રીતે પોતાને જ છેતરી શકીએ છીએ? યાકૂબ 1:22. હરીશભાઈ વાંચશો યાકૂબ 1:22. આપણે વચનો વારંવાર સાંભળીએ છીએ, બાઇબલમાંથી પણ વાંચીએ છીએ, ક્વાઇટ ટાઈમ પણ કરીએ છીએ, મનન પણ કરીએ છીએ, અને ઈશ્વર જુદી જુદી રીતે મારી અને તમારી સાથે વાત કરે છે. પણ એને જો આપણે પાળતા નથી તો હું મારી જાતને જ, હું પોતાને જ છેતરી રહ્યો છું એવું બાઇબલ કહે છે. હવે આ જ વાત જો કહેવતના રૂપમાં કહીએ તો મેં મારા સ્ટડીમાં 3 કહેવત લખી છે, હાથીના દાંત બતાવવાના જુદા અને ચાવવાના જુદા. આપણને ખબર છે બે સિંગડા જેવું હોય છે એ બતાવવાનું, અને જે ખરેખર ઘાસને બધું ખાય છે એ ચાવવાનું, બે રીતના, એક પગ દહીંમાં એક પગ દૂધમાં. એ પણ આપણે ગુજરાતમાંથી આવ્યા છીએ અને આ વાતનો અર્થ શું થાય છે એ આપણને ખબર છે. અહીં એક ઢોલકી છે, ડબલ ઢોલકી, એટલે બેઉ બાજુ વાગે, આ બાજુ વાગે, આ બાજુ વાગે. એવું જીવન આપણને હસવું આવે છે, પણ એકચ્યુઅલી ઘણીવાર આપણે એવું જીવતા હોઈએ છીએ. અને આ વચનોમાંથી હું તમને પ્રૂફ કરવા માગું છું, ડબલ ઢોલકી જેવું જીવન. પણ આ બધી કહેવતની ભાષામાં વાત થઈ, પણ બાઇબલની ભાષામાં કહીએ તો હું ફાળું જીવન. પ્રકટીકરણમાં જે લાવદીકારી મંડળીનું વર્ણન કરવામાં આવ્યું છે એમાં લખ્યું છે કે તું ઢાઢો અથવા ઊનો થાય એમ હું ઈચ્છું છું, પણ તું હુંફાળ છે, એટલે કે એ બે પ્રકારની વચ્ચેનું જીવન તું જીવી રહ્યો છે. અને પ્રભુને આવું ગમતું નથી, અને માટે બહુ સખત શબ્દોમાં ચેતવણી આપવામાં આવી છે કે માટે હું તને મારા મોંમાંથી થૂંકી નાખીશ. જ્યારે કોઈ વસ્તુ આપણને ગમતી નથી હોતી ત્યારે આપણે થૂંકી કાઢીએ છીએ. અને આવું જ્યારે આવું જીવન હું કે તમે કે આપણે જીવીએ છીએ ત્યારે ઈશ્વર આવા શબ્દોમાં આપણને ચેતવણી અથવા ઠપકો આપે છે. આ પ્રકટીકરણ 3:16 લખેલું છે. હવે જો તમે યોહાન 3:16 જોશો તો એમાં જીવનની વાત લખેલી છે. આપણને બધાને ખબર છે કેમ કે દેવે જગત કેટલી પ્રીતિ કરી. આ યોહાન 3:16 વાત, પણ આ જે મેં વાત તમને કરી એ પ્રકટીકરણ 3:16 વાત છે. એમાં જજમેન્ટની વાત લખેલી છે. એકમાં જીવનની વાત લખી છે, બીજામાં જજમેન્ટની વાત લખી છે. તો આવું જીવવાનું કારણ શું? હવે પ્રભુનો જવાબ સાંભળો. પ્રભુ એકમાત્ર જવાબ આપે છે, ધ્યાનથી સાંભળો, કેમ કે પ્રભુ યહોવા કહે છે કે હે ઇસ્રાયેલ લોકો, એવું તમને ગમે છે, યુ લવ ઇટ, યુ લાઈક ઇટ, તમે આને ચાહો છો, તમને આવું ગમે છે, હે ખ્રિસ્તી લોકો, એવું તમને ગમે છે. અને તમારી સાથે જો હું વાત કરું તો એવું કહેવાય કે ગુજરાતી ક્રિશ્ચન ફેલોશિપ ઓફ ફિલાડેલ્ફિયાના લોકો એવું તમને ગમે છે. હવે તે લોકો ક્યાં જતા હતા? તો ચોથી જ કલમમાં લખ્યું છે, બે જગ્યાના નામ છે, એક બેથેલ અને બીજું છે ગિલગા. હવે જો બેથેલ ને ગિલગાની હું વાત કરું ને તો પાછો બીજો અડધો કલાક મારે જોઈએ, એટલે એ વાતનું માંડવાળ કરું છું. હું એક મિનિટમાં તમને કહેવા માગુ છું કે આ જે સ્થળો હતા ત્યાં લોકો ભજન કરવા માટે ભેગા મળતા હતા અને ત્યાં આગળ તેઓ જતા હતા. હવે બેથેલને ગિલગામાં જ્યારે તેઓ જતા હતા ત્યારે તેઓ શું કરતા હતા એનું વર્ણન ચોથી અને પાંચમી કલમમાં લખેલું છે. તેઓ ગુના પણ કરતા હતા અને તેઓ ઈશ્વરનું ભજન પણ કરતા હતા. તેઓ ગુનામાં વધારો પણ કરતા હતા અને તેઓ બલિદાનો પણ ચઢાવતા હતા. તેઓ ઈશ્વરની આજ્ઞાનું ઉલ્લંઘન પણ કરતા હતા અને તેઓ દશાંશ પણ આપતા હતા. તેઓ મૂર્તિ પૂજા કરતા હતા અને તેઓ ઉપકાર થાર્પણ પણ ચઢાવતા હતા. તેઓ ઈશ્વરને દુઃખ થાય તેવા કૃત્યો પણ કરતા હતા અને ઐશ્વિકાર્પણનો ઢંઢેરો પણ પીટાવતા હતા. અને આવા ડબલ ધોરણને લીધે ઈશ્વર તેમના પર બિલકુલ પ્રસન્ન નહોતા. આ નોર્ધન ઇઝરાયલમાં જે બની રહ્યું એની વાત આમોસ કરે છે, પણ મંડળીઓમાં અને મંડળીમાં પણ આવું થતું જોવા મળે છે. આ પહેલો ભાગ મેં તમને બતાવ્યો. હવે ડિટેલ્સમાં પ્રભુ વાત કરે છે છઠ્ઠી કલમથી તે અગિયારમી કલમ સુધી. છ કલમમાં તમે જો ધ્યાનથી સાંભળ્યું હશે અને વાંચ્યું હશે તો પાંચ વખત પ્રભુ પોતે એક જ કમ્પ્લેન કરે છે, અને એ તો એ છે કે તો પણ તમે મારી પાસે પાછા આવ્યા નહીં એમ યહોવા કહે છે. પાંચ વખત છ કલમની અંદર એક જ કમ્પ્લેન પ્રભુ ઇઝરાયેલી લોકો સંબંધી અને અત્યારે આપણા સંબંધી કરે છે. હેશ ભાઈ કલમ જોઈ લઈશું. યિર્મિયા પ્રબોધકનું પુસ્તક પાંચમો અધ્યાય ને ત્રીજી કલમ. યિર્મિયા પાંચ અને ત્રણ. પ્રભુ જાણે કે બોલાવે છે પણ આપણે કહે છે નથી. એટલે જો તમે શરૂઆતથી જ હાજર થયા હોય તો મેં પહેલું વાચન એ કરેલું કે ઓ વૈતૃ કરનારાઓ તથા ભારથી લડાયેલાઓ તમે સગળા મારી પાસે આવો. પ્રભુ હાથ લંબાઈને વધસ્તંભ પર આપણને બોલાવી રહ્યો છે એની પાસે આવવા માટે. પરંતુ અહીં હમણાં યિર્મિયામાં વાંચ્યું કે એ લોકો ના કરે, ન તમારી પાસે નથી આવ્યું. ઈશ્વર તમને અને મને પાછા ફરવાનું કહે છે. પ્રભુ તમને તેની પાસે બોલાવે છે. હવે ઈશ્વર જુદા જુદા સંજોગો ઊભા કરે છે વ્યક્તિના જીવનમાં, કુટુંબના જીવનમાં, મંડળીના જીવનમાં, દેશના જીવનમાં, કે જેથી કરીને આપણે કોઈ પણ રીતે પ્રભુની પાસે પાછા ફરીએ. હવે પાંચ પ્રસંગો અહીંયા આગળ બતાવ્યા છે. પાંચ વખત પ્રભુએ કહ્યું છે કે તો પણ તમે મારી પાસે પાછા આવ્યા નહીં. પહેલો પ્રસંગ જુઓ તો છઠ્ઠી કલમમાં લખ્યું છે કે મેં તમને તમારા સર્વ નગરોમાં અન્ન અને દાંતને વેર કરાવ્યું છે. અન્ન અને દાંતને વેર, એટલે શું? હું તમને કહું, એનો અર્થ એવો થાય છે ખોરાક છે પણ ખાઈ શકાતો નથી. ખાઈએ છે તો પ્રશ્નો ઊભા થાય છે. મેડિકલ સાયન્સ અને ડૉક્ટર આવો ખોરાક લેવાની ના પાડે છે અને આવો ખોરાક લેવાથી જીવન જોખમમાં મુકાય છે. કોઈને ડાયાબિટીસ થયો હોય અને પછી સ્વીટ ખાય તો શું થાય? ડાયાબિટીસ વધે. બધા પાછું મેડિસિન લેવી પડે, કોઈ ઇન્સ્યુરન્સ પણ લેવું પડે. કોઈને ક્લોરેસ્ટર હોય અને ચરબીવાળા પદાર્થો ખાય. મટન ખાવાની તો મજા આવે અને ગોટ મીટ કેટલું સરસ લાગે, પણ બીજા પ્રશ્નો ઊભા થાય છે. કોલેસ્ટ્રોલ વધે છે, સ્ટેન મુકાવવો પડે છે, અને વધારે પરિસ્થિતિ ગંભીર હોય તો બાયપાસ પણ કરવું પડે. આપણા મંડળીમાંથી ઘણા બધાને આનો અનુભવ થઈ ચૂક્યો છે. કોઈને સ્ટમકનો પ્રોબ્લેમ, ખાવાનું ટેસ્ટી, ખાવાની મજા આવે છે પણ ખાઈ શકાતું નથી. કોઈને આર્થરાઇટિસ હોય, સાંધાના દુખાવા થતા હોય, આ શું થયું? અન્ન અને દાંતનું વેર થવું, કે ભાઈ ખોરાક છે પણ ખાઈ શકાતું નથી. એ જ કલમમાં પ્રભુ એ પણ કહે છે કે તમારા સર્વ સ્થાનોમાં રોટલીનો દુકાળ પાડ્યો. તમને ખબર છે આખી દુનિયા તરફ જો તમે દ્રષ્ટિપાત કરો તો કેટલી બધી જગ્યાએ દુકાળની પરિસ્થિતિ છે, કેટલી જગ્યાએ ભૂખમરો છે. આફ્રિકામાં જુઓ, સોમાલિયામાં જુઓ, ફિલિપાઈન્સમાં જુઓ, બાંગ્લાદેશમાં જુઓ, આપણે જે દેશમાંથી આવીએ છીએ ઇન્ડિયામાં જુઓ, અને તમે માનશો હવે તો અમેરિકામાં પણ ભૂખમરો સૌથી. હમણાં જ થોડા વખત હું ટીવી જોતો હતો અને ત્યાં આગળ મને જાણવાનું મળ્યું કે અમેરિકામાં પણ, આપણા દેશમાં પણ ખોરાકના પ્રશ્નો ઊભા થાય છે. આ રીતે પ્રભુએ જુદી જુદી રીતે લોકો સાથે વાત કરવા માટે પ્રયત્ન કર્યો કે કોઈ પણ હિસાબે આ લોકો પ્રભુ તરફ ફરે છે, પણ પ્રભુની કમ્પ્લેન છે એકસરખી, તો પણ તમે મારી પાસે પાછા રહેજો. બીજી બાબત, પાણીનો દુકાળ. આઠમી કલમમાં જુઓ કે બે કે ત્રણ નગરના રહેવાસીઓ ભટકતા ભટકતા એક નગરમાં પાણી પીવાને ગયા, પણ તેઓ તૃપ્ત થયા નહીં. અને સાતમી કલમમાં જે લખેલું છે એ અત્યારે અમેરિકામાં થઈ રહ્યું છે. એક ભાગમાં વરસાદ પડે છે અને બીજી ભાગમાં દુકાળ છે. ગઈકાલે જ હું સમાચાર જોતો હતો અને એ લોકોએ ડિક્લેર કર્યું કે આ વખતે આપણા પ્રદેશમાં જેટલો વરસાદ પડ્યો છે એટલા કેટલાય વર્ષોનો રેકોર્ડ તોડ્યો છે, 1882નો રેકોર્ડ તોડ્યો છે. એટલો બધો વરસાદ આપણા જગ્યાઓમાં પડ્યો છે. આ એક જ દેશમાં સખત વરસાદ. તમે ટેક્સાસમાં જુઓ તો જમીનો ફાટી ગઈ છે, બિલકુલ વરસાદ નથી, દુકાળ છે. સાતમી કલમ જો ધ્યાનથી વાંચશો તો તમને ખબર પડશે કે દેશના એક ભાગ પર વરસાદ વરસે છે અને દેશના બીજા ભાગ પર બિલકુલ વરસાદ વરસતો નથી. આ બધું કેમ થઈ રહ્યું છે? આવું કેમ અનબેલેન્સ કે બધું ડિસ્ટર્બન્સ કેમ થઈ રહ્યું છે? પ્રભુ એનો જવાબ આઠમી કલમના છેલ્લા ભાગમાં આપે છે. તો પણ તમે મારી પાસે આવ્યા ને. ત્રીજી બાબત કહે છે કે મેં તમારા પર લૂંડી અને ગેરવાની આફત આણી. આ દેશ, આપણો દેશ અત્યારે આફતોથી ઘેરાયેલો દેશ છે અને કેટલી બધી મુશ્કેલીઓમાંથી આપણે ને આપણો દેશ પસાર થઈ ગયો છે, કુદરતી રીતે અને ફાઇનાન્શિયલ રીતે. વાવાઝોડા ને ટોર્નેડો ને ધરતીકંપ ને જે ના બનવાનું અત્યારે બની રહ્યું છે. જ્યારે ધરતીકંપ થયો ને ત્યારે મેં મારા વાઇફને કહ્યું હતું કે આ નોટિસ આવી, પ્રભુએ નોટિસ મોકલી. તમે છે ને કોઈ બિલ ના ભરો ને તો એકદમ તમારું કનેક્શન કાપી ના કાઢે, પહેલાં કંપની તમને નોટિસ મોકલે કે ભાઈ આ ગયા મહિનાનું બિલ બાકી છે અને જો તમે થોડાક સુધરો અને ભરો તો ઠીક છે, છેલ્લે પછી કનેક્શન કાપી નાખે. એટલા ધરતીકંપ એ નોટિસ છે. બોલો, તમે જુઓ હિસ્ટ્રીમાં કે અમેરિકામાં ખાસ ધરતીકંપ થતા જ નથી ને એટલા માટે આવા આપણા ઘરો જે બાંધીએ છે ને એની રચના એ છે જ નહીં કે કંઈ થતા જ નથી, પણ જે થતું નથી એ અત્યારે થઈ રહ્યું છે. આફત અને મુશ્કેલીની મારફતે ઈશ્વર આપણી સાથે વાત કરવા માંગે છે. હગ્ગાઈ પ્રબોધકનું પુસ્તક તેનો બીજો અધ્યાય અને 17મી કલમ તમે જુઓ, 812મું પાનું. હરીશભાઈ, મારા બાઇબલ પ્રમાણે 812મું પૃષ્ઠ, હગ્ગાઇ. જુદી જુદી રીતે ઈશ્વર શિક્ષા લાવે છે. અહીંયા આગળ લખ્યું છે કે લૂથી અને મસીથી અને કરાથી શિક્ષા કરી તો પણ યહોવા કહે છે કે તમે મારી તરફ ફર્યા નહીં. એટલે પ્રભુ આ બધું શા માટે થવા દે છે, આવવા દે છે, એની પાસે સોલિડ કારણો છે. એને કારણો આપણને બાઇબલમાંથી જ જોવા મળે છે. ચોથી બાબત, જો તમે 10મી કલમ જોશો તો એમાં લખ્યું છે કે મેં મિસરની માફક મરકિયા, મિસરમાં જ્યારે મરકી આવી ત્યારે એક દિવસમાં કેટલાય પ્રથમ જનિતનો નાશ થયો હતો. રાજાથી માંડીને ઘંટી દળનાર સુધી બધાએ તેનો અનુભવ કર્યો હતો. મારો પ્રશ્ન એ છે કે શું અમેરિકામાં મરકી આવી છે? જો તમે મને એવો પ્રશ્ન પૂછો તો હું એનો જવાબ આપું કે હા, 911માં જે થયું ને તે એક દિવસમાં 3000 લોકો મરી ગયા. જે લોકો પ્લેનમાં મુસાફરી કરતા હતા એમને ખબર નહોતી કે આજે આપણો છેલ્લો દિવસ છે. પાયલોટ, એર હોસ્ટેસ અને પેસેન્જર બધાની એક સ્થિતિ થઈ ગઈ સરખી. પાયલોટને એમ હતું કે મારી નોકરી કરું છું, એર હોસ્ટેસને એમ નહોતું કે હું ઓન ડ્યુટી પર છું, પેસેન્જરો બધા વિચાર કરતા હતા કે મારે આ જગ્યાએથી ઉડીને અહીં જવાનું છે. પણ એ તમારા બધા પ્લાન ફેલ થયા, કારણ કે મરકી આવી. મરકી એટલે મરણ, અને ઘડીના છઠ્ઠા ભાગમાં એક યુદ્ધમાં પણ મરી ના જાય એટલા લોકો એક દિવસમાં મરણ પામ્યા. બોલો, આ કેટલી ગજબની ચેતવણી કહેવાય. પાંચમી બાબત, 11મી કલમ, દેવે સદોમ તથા ગમોરાની પાયમાલી કરી, તેની પેઠે મેં તમારામાંના કેટલાકની પાયમાલી કરી છે, ને બળતામાંથી ખેંચી કાઢેલા કોયણા જેવા તમે હતા તો પણ તમે મારી પાસે પાછા આવ્યા નહીં એમ યહોવા કહે છે. સદોમ ને ગમોરાને જે વૃત્તાંત આપણા બાઇબલમાં લખેલું છે એવા શહેરો હતા બોમ્બેમાં, ઇન્ડિયામાં જે બોમ્બેનું શહેર છે એની સાથે સરખામણી કરી શકાય, અથવા અમેરિકામાં ન્યુયોર્ક, લોસ એન્જલસ એ બધા જે શહેરો છે એની સાથે એની સરખામણી કરી શકાય એવા એ શહેરો હતા. પણ એમની દુષ્ટતા અને એમની ભૂંડાઈનો જ્યારે હદ આવી ગઈ ત્યારે આજે એનું નામ નિશાન પણ જડતું નથી. ખગોળ શાસ્ત્રીઓ અને ભૂસ્તરના જે લોકો એક્સપર્ટ છે એ અત્યારે ટ્રાય કરી રહ્યા છે સદોમને ગમોરાના અવશેષો શોધવા માટે, પણ એ મળતા નથી. ઈશ્વરનો ગુસ્સો જુઓ તમે, જ્યારે આપણે પ્રભુની તરફ ફરતા નથી અને ઈશ્વરની ઈચ્છા પૂરી કરતા નથી ત્યારે નો ડાઉટ ગોડ ઇઝ લવ, પ્રભુ પ્રેમ કરે છે, પણ ઈશ્વર ગુસ્સે પણ થાય છે, ઈશ્વર જજમેન્ટ પણ લાવે છે, ઈશ્વર શિક્ષા પણ કરે છે. અને આ જે 11મી કલમ છે અને બે ભાગ છે, કેટલાક પાયમાલ થઈ ગયા અને કેટલાકને પ્રભુએ બચાવી લીધા. 911માં જેમ થયું તે પ્રમાણે કેટલાક લોકો પાયમાલ થઈ ગયા અને કેટલાક જાણે બળતામાંથી ખેંચી કાઢેલા ખોયણા જેવા તમે હતા. બોલાવો, ઈશ્વરે તમારો અને મારો અદ્ભુત બચાવ કર્યો છે, પણ પ્રભુ 5 વખત એક સરખી કમ્પ્લેન કરે છે કે તો પણ તમે મારી પાસે પાછા આવ્યા નહીં. આવું કોણ કહે છે એ જાણવું હોય તો 13મી કલમ વેરી ઇમ્પોર્ટન્ટ. કોણ આવું કહે છે? તો કહે છે પર્વતોનો રચનાર તથા વાયુનો ઉત્પન્ન કરનાર. મનુષ્યના મનમાં સા વિચારો છે તે તેને કઈ દેખાડનાર, સવારને અંધકારરૂપ કરનાર અને પૃથ્વીના ઉચ્ચ સ્થાનો પર ચાલનાર, જેનું નામ સૈન્યનો દેવ યહોવા છે તે એવું કહે છે. ગીતશાસ્ત્ર 139માં આપણે વાંચીએ છીએ કે મારું બેસવું અને ઉઠવું, ચાલવું અને સૂઈ જવું તું તપાસી જુએ છે. મારા એક એક વિચારનો તું માહિતગાર છે. અને આ બધાનો સેન્ટ્રલ આઈડિયા આપણને 12મી કલમમાં જોવા મળે છે. માટે હે ઇઝરાયલ, હું તને એમ જ કરીશ, હું તને એમ જ કરીશ. માટે હે ઇઝરાયલ, તારા દેવને મળવાને તૈયાર થા, પ્રિપેર ટુ મીટ થાય ગોડ. પ્રભુ આ છેલ્લી વાત મને તમને જણાવે છે, એક દિવસ એવો આવશે કે જ્યારે ઈશ્વરની સમક્ષતામાં મારે અને તમારે ફેસ ટુ ફેસ ઊભા રહેવાનું થશે, વિધાઉટ એની એડવોકેટ, કોઈ વકીલ કે કોઈ મદદગારની સલાહ વગર ઈશ્વરની સમક્ષતામાં મારે અને તમારે ઊભા રહેવાનું છે. કારણ કે બાઇબલ આ પ્રમાણે કહે છે, હિબ્રિયોનો પત્ર 9મો અધ્યાય 27મી કલમમાં, જેમ માણસોને એક જ વાર મરવાનું ને ત્યાર પછી તેમનો ન્યાય થાય એવું નિર્માણ થયેલું છે. માથી 12:36માં એવું લખ્યું છે કે વળી હું તમને કહું છું કે માણસો જે હરેક નકામી વાત બોલે છે તે સંબંધી ન્યાય કાઢે તેઓને જવાબ આપવો પડશે. તમે જે કંઈ મગજમાં વિચારો છો એ, તમે જે કંઈ જીભથી બોલો છો એ, અને જે કંઈ હાથોથી કૃત્ય કરો છો, આ ત્રણેય પ્રકારને માટે આપણે ઈશ્વરની આગળ જવાબ આપવો પડશે. સભા શિક્ષક 12:14માં એવું લખ્યું છે, કેમ કે દરેક ભલી કે ભૂલની ગુપ્તવાદ સુદ્ધા દરેક કામનો દેવ ન્યાય કરશે. કેટલાક માણસો છે ને કાનમાઈને કહે છે, તમને એકલાને જ કહું છું, તને એકલીને જ કહું છું, પ્રભુને બધી ખબર છે. તમે એવું કહો છો કે તમને એકલા નથી કહું છું, બીજા કોઈને ખબર નથી, પ્રભુને બધી ખબર છે. પ્રભુને એબીસી એનબીસી અને બીબીસીની જરૂર નથી ઇન્ફોર્મેશન આપવાની, એની જરૂર મારે ને તમારે પડે છે. હી નોઝ એવરીથિંગ, પ્રભુને બધી જ ખબર છે. ગુપ્તવાદ દરેકનો ઈશ્વર ન્યાય કરશે. બીજું કોરંથી 5:10માં એવું લખ્યું છે, કેમ કે દરેકે શરીરમાં રહીને જે જે ભલું કે ભૂંડું કર્યું હશે તે પ્રમાણે ફળ પામવાને આપણ સર્વને ખ્રિસ્તના ન્યાયસન આગળ પ્રગટ થવું પડશે. બે શબ્દો મને બહુ અસર કરી ગયા, દરેકે અને સર્વને, કોઈ બાકાત નહીં. પ્રીચર હોય કે પ્રોસ્ટિટ્યુટ હોય, પાસ્ટર હોય કે પોલીસ હોય, પ્રેસિડેન્ટ હોય કે પ્રિન્સ હોય, પબ્લિક હોય કે પ્રિઝનર હોય, એવરીબડી, દરેકે ઈશ્વરની આગળ ઊભા રહેવાનું છે. તમે કદી કોર્ટમાં ગયા છો? કોઈ ન્યાયાધીશ આગળ તમારે ઊભા રહેવાનું થયું છે? મારે 2-3 વખત થયું છે. એકવાર મને ટિકિટ મળેલી ને એનો મારે થોડો આર્ગ્યુમેન્ટ કરવાનો, અને મેં એવું સાંભળેલું કે તમે જશો તો તમારો પોઈન્ટ કાઢી નાખશે, પણ દંડ તો થશે જ. અને એવું જ થયું, અને જ્યુરિડિટીમાં જ્યારે આપણને બોલાવે છે ત્યારે પણ કોર્ટની સમક્ષતામાં આપણે ઊભા રહેવું પડે છે. પરંતુ આ તો દુનિયાની કોર્ટ ને દુનિયાના ન્યાયાધીશો આગળ આપણે ઊભા રહેવું પડે છે. પણ ઇબ્રાહિમ જ્યારે પ્રાર્થના કરે છે ને ત્યારે એવો શબ્દો આપે છે કે આખી પૃથ્વીનો ન્યાયાધીશ જે આપણો પ્રભુ છે એની સમક્ષ મારે તમારે ઊભા રહેવાનું છે. અને પ્રભુ 5 વખત એક જ પ્રકારની કમ્પ્લેન કરે છે. જુદી જુદી બાબતો પ્રભુ આ ઇઝરાયલ લોકોના જીવનમાં લાવ્યા જે આપણે જોયું, પરંતુ કેટલી બધી અડિયલ પ્રજા, કેટલી બધી હોઠેલાય ને કેટલી બધું ચક્કીપણું માણસોમાં હોય છે તે જોવા મળે છે. માટે વાલો, હું આજે પ્રભુના વચનની મારફતે તમને ચેતવણી આપવા માગું છું કે જો તમે ડબલ લાઈફ જીવો છો તો પસ્તાવો કરો અને પાપની માફી માંગો અને પ્રભુની પાસે પાછા ફરો. બાઇબલમાં પાછા ફરવા માટે સૌથી સરસ દાખલો જો મને લાગતો હોય તો ઉડાવ દીકરાનો છે. ક્યાંક એવું લખ્યું છે કે તે સાવચેત થયો, પછી એના મનમાં નક્કી કર્યું. કેટલાક લોકો અમુક વસ્તુ નક્કી કરે છે પણ પછી એનો અમલ નથી કરતા, પણ એને તેનો અમલ કર્યો અને તે પાછો ફર્યો. જ્યારે તે પાછો ફર્યો ને ત્યારે એના પિતા એને ઘડી મૂક્યો નહીં, કે પિતા એની સાથે કોઈ આર્ગ્યુમેન્ટ ના કર્યા, તેને ઠપકો પણ આપ્યો નહીં, પણ ઉષ્મા ભર્યો આવકાર કર્યો. દીકરાએ એમ કહેલું કે હવે તો હું તારો દીકરો કહેવાનું લાયક નથી, પણ એક મજૂર તરીકે તો કન્સિડર કરજો મને. પણ બાપે મજૂર તરીકે નહીં પણ દીકરા તરીકે એને પ્રવેશ આપ્યો અને બાપના ઘરમાં એને પ્રવેશ કર્યો. એણે કહ્યું કે મેં તારી સામેના આકાશ સામે પાપ કર્યું છે, કબૂલાત કરી, પસ્તાવો કર્યો, માફી માંગી, પાછો ફર્યો, રિસ્ટોર થયો. યહૂદાએ પણ પાપ કર્યું હતું પણ એણે આપઘાત કર્યો. ઉડાવ દીકરાએ આપઘાત ના કર્યો પણ એ પાછો ફર્યો. માલો આજે જ્યારે આપણે પ્રભુ ભજનની મેજની સંગતમાં આવી રહ્યા છીએ, વધસ્તંભની પાસે એનો મહિમા આપણે જોઈ રહ્યા છીએ, ત્યારે આપણે આત્મ પરીક્ષા કરીએ અને આપણે આપણા જૂના જીવનમાંથી પાછા ફરીએ, કે જેથી કરીને પ્રભુને કમ્પ્લેન કરવાનું ના રહે કે તો પણ તમે મારી પાસે પાછા આવ્યાની. આમે પ્રાર્થના. સ્વર્ગમાંના અમારા પ્રેમી પ્રભુ, તમારા અદ્ભુત વચનોને માટે તમારો આભાર માનીએ છીએ. તમારી કેવી ગજબની ધીરજ અને પ્રેમને માટે તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. જે કોઈ તમારી પાસે આવે છે, જે કોઈ પોતાના જૂના જીવનથી, જૂના સ્વભાવથી, જૂની કુટેવોમાંથી પાછો ફરે છે, તેનો તમે ઉષ્માભર્યો આવકાર કરો છો. પણ આજે તમે અમને કોલ આપો છો, તમે અમને બોલાવી રહ્યા છો વધસ્તંભની પાસે આવવા માટે, તમારી પાસે આવવા માટે, માફી મેળવવા માટે, શુદ્ધ થવાના માટે, નવા થવાના માટે. ત્યારે અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુએ, જે પ્રાર્થના તમારા સેવક દાઉદે કરી કે હે યહોવા, મારી પરીક્ષા કર અને મને ઓળખ, મને પારખ અને મારા વિચારો જાણી લે, મારામાં કંઈ દુરાચાર હોય તો તે તું જોજે ને મને સનાતન માર્ગમાં ચલાવજે. એ પ્રાર્થના પ્રભુ અમારી બને એવું તમે થવા દો. એ ગીત અમારું બને, હું છું તેવો જ હક વિના આજ, પણ વહેવડાવ્યું તું જ રક્ત મુજ કાજ, ને મુજને તેડે તું જ અવાજ, દેવના હલવાન હું આવું છું, એવું તમે અમારા હકમાં થવા દો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ. આમેન.